તારીખ 13-8-1996 શ્રી સમયસર ગાથા 71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 111
ગાથાનો વિષય એમ છે કે કોઈ જીવ આશ્રય એટલે વિભાવ ભાવો, પોતાના ક્રોધાદી વિભાવ ભાવો એનું અને પોતાના આત્માનું બે વચ્ચેનું અંતર તફાવત જ્યારે જાણે ત્યારે એને વિભાવ ભાવમાં એકત્વ રૂપ જે બંધન થતું હતું એ બંધન ન થાય, ભાવ બંધ ન થાય તો દ્રવ્ય બંધ ન થાય આપોઆપ. કર્મનો જે દ્રવ્ય બંધ છે તો ભાવ બંધના નિમિત્તે થાય છે, ભાવ બંધ ન થાય એટલે દ્રવ્ય બંધ ન થાય. વિષય એમ ચાલ્યો છે કે આ પ્રકારે જે સંસાર પરિભ્રમણના કારણરૂપ બંધ ભાવ છે એ અજ્ઞાનને લઈને છે, મિથ્યાત્વને લઈને છે. અને જ્યાં જ્યાં અજ્ઞાન અને મિથ્યાત્વ હોય ત્યાં અનુભવ દ્રષ્ટિએ જોવામાં આવે તો જીવને બંધ ભાવમાં એકતા એકત્વપણું પોતાપણું અને કરતાપણું ભાષે છે. વિભાવ ભાવને પોતે કરતો હોય એવો અનુભવ કરે છે, વિભાવ ભાવને પોતે ભોગવતો હોય એવો અનુભવ કરે છે. એટલે અનુભવ પ્રધાન દ્રષ્ટિથી વિષય અહીંયા ચાલ્યો છે. એટલે ગાથાના મથાળામાં અમૃતચંદ્ર આચાર્યદેવે એવો પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ પ્રકારની કર્તા કર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ એટલે અભાવ ક્યારે થાય, ક્યારે થાય જીવમાં? જીવ રાગને હું કરું છું એવો અનુભવ કરે છે એટલે કરતા થાય છે, રાગ એને ભાવ કર્મ. આ પ્રકારનું પરિણમન છે તે અજ્ઞાન અને મિથ્યાત્વને પ્રસિદ્ધ કરે છે અને એનું ફળ અનંત સંસારનું પરિભ્રમણ છે. તો આ બધું ક્યારે મટે? આવો એક શિષ્યના મુખમાં જિજ્ઞાસા ભરેલો પ્રશ્ન મૂક્યો છે. એના ઉત્તરરૂપ ગાથા સૂત્ર એવું છે કે જ્યારે આ જીવ આશ્રવ એટલે વિભાવ ભાવનો અને પોતાના આત્માનો અંતર જાણે એટલે કે બે એક નથી, બે જુદી જુદી જાતના ભાવો છે અને વિરુદ્ધ જાતિના ભાવો છે. આત્મભાવ છે તે જ્ઞાનભાવ છે અને વિભાવ ભાવ છે ક્રોધાદી અનેક પ્રકારના વિભાવો છે. વિભાવની એક જાતિ છે, જ્ઞાનની એ નથી જુદી જાત છે. અને ચર્ચા ચાલી હતી આપણે કે જાત ક્યારે ઓળખાય, પરિચય થાય ત્યારે ઓળખાય. પોતાના જ ભાવોનું ચાલતા પરિણામોનું જો જીવ અવલોકન કરી શકતો હોય તો અવલોકનની પ્રેક્ટિસ દ્વારા એ પ્રયોગ સતત ચાલતો હોય તો એમાંથી બે જાતિના ભાવો જુદા જુદા છે એવું પોતાની અંદર ને પોતાની અંદર ઓળખાણ પડે અને એ બેનું જ્યારે તફાવત પણ જણાય ત્યારે જીવ જે તન્મય થઈને એકત્વપણે વિભાવ ભાવને કરતો હતો એ ન કરે, એને જુદા જાણે અને જ્ઞાનમાં પોતાપણું સ્થપાય. એને જ્ઞાનમાં પોતાપણું સ્થપાય એવું અનંતકાળથી નથી થયું. એ કેવી રીતે થાય એનો પ્રયોગ આ 71મી ગાથામાં આચાર્યશ્રીએ બતાવ્યો છે. અને આપણે કાયદું તો થોડું ફરીને રિપીટ કરીએ. નિશ્ચયથી જ્ઞાનનું થવું પરિણામ રૂપે આત્મા છે. નિશ્ચયથી એટલે ખરેખર ખરેખર જે જ્ઞાન થઈ રહ્યું છે આત્મામાં, એને તમે આત્મા જાણો. આત્મા માટે તમારે આગળ જવાની જરૂર નથી. પ્રગટ તમને જે જ્ઞાન થઈ રહ્યું છે એ જ્ઞાન તે જ આત્મા છે. જે જ્ઞાન ચાલી રહ્યું છે પ્રગટપણે એ જ આત્મા છે. શાસ્ત્ર વાંચવા વાળાને થોડા તર્ક થાય છે કે અમારું જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે, આત્મા તો સર્વજ્ઞ સ્વભાવી છે, અમારું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન છે અને આત્મા તો અતિન્દ્રિય સ્વરૂપ છે. આવા બે ત્રણ તર્ક પણ ઉઠે, પણ અહીંયા એ જ્ઞાનની વાત નથી. જે અલ્પ જ્ઞાન છે અને જે ઇન્દ્રિય જ્ઞાન છે એ વિશેષ જ્ઞાન છે, અને અહીંયા જેને આત્મા કયો છે એ સામાન્ય જ્ઞાનને કયો છે. શું એટલે ઓલા તર્ક કરવા અસ્થાને છે, એ તર્ક અહીંયા લાગુ નથી પડતા. પણ જે સામાન્ય જ્ઞાન છે એ જ આત્મા છે.
સામાન્ય જ્ઞાનનો વિસ્તાર,
સામાન્ય જ્ઞાનનું સ્પષ્ટીકરણ એ છે. દ્રષ્ટાંત આપો, આ ટેલિવિઝન છે ને, ટેલિવિઝનનો આ જે પડદો છે એનું સામાન્ય સ્વરૂપ છે. સામાન્ય એટલે એક સરખો, કાંઈ માં વિશેષતા નહીં. એના ઉપર જેટલા પિક્ચર આવે, ચિત્રો ઉપસ્થિત થાય, એ બધા એ પડદાની વિશેષ અવસ્થા છે. આ ટીવીના પડદા ઉપર જેટલા જુદી 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 જાતના પિક્ચરો દેખાવા માંડે, એ પડદાની જ અવસ્થા છે. બરાબર છે, એની વિશેષ વિશેષ અવસ્થાઓ છે, વિશિષ્ટ વિશિષ્ટ પ્રકારની અવસ્થાઓ છે, અને આ એની સામાન્ય અવસ્થા છે. આ પડદો એક સાથે બે અવસ્થા ધારણ કરે છે, સ્થૂળપણે કહીએ તો. સૂક્ષ્મપણે કહીએ તો અવસ્થા આ પડદાના બે અંગ છે, એક સામાન્ય અને એક વિશેષ. હવે જ્યારે પિક્ચરવાળી અવસ્થા હોય અને એ પિક્ચરમાં આપણને આકર્ષણ થાય, ત્યારે આપણે સામાન્ય અવસ્થા એને ભૂલી જઈએ છીએ.
બહુ સરસ,
એવી ભૂલ આ જ્ઞાનમાં થાય છે કે જ્ઞાનમાં અનેક નિયોજનાય, ત્યારે એ જ્ઞેયની અંદર વિશેષતા લાગે, આકર્ષણ થાય, સારું લાગે, ત્યારે આપણે જ્ઞાનને ભૂલી જઈએ છીએ. જ્ઞાનની સામાન્ય અવસ્થાને ભૂલી જઈએ છીએ, જ્ઞાન સામાન્યને ભૂલી જઈએ છીએ. જેમ કે જે લોકો રંગીન કપડાં પહેરે છે, હવે આ લોકોને શું છે, ખાસ કરીને બહેનોને રંગીન કપડાં પહેરવાનું વધારે હોય છે. એના કબાટમાં એક સાથે હેંગરની અંદર 50 સડી ટીંગાય છે. આ સાડી પહેરવી છે એમ નક્કી કરે, તો ખરેખર તો શું છે કે એ કોઈ એક રંગની સાડી જ્ઞાનની અંદર પ્રતિબિંબિત પામી છે. એ જ્ઞાનની વિશેષ અવસ્થા છે, પણ એની અંદર આકર્ષણ થયું કે આ રંગ સારો છે, તો 50 રંગ છે ત્યારે, પણ આ રંગ સારો એમ જ્યાં નક્કી કર્યું ત્યારે જ્ઞાન સામાન્ય ભૂલી જાય. એટલે આત્માને ભૂલી જાય. પછી સારા નરસા માથે ચારિત્ર ગુણમાં રાગ ઊભો થાય, સારું લાગે એટલે રાગ ઊભો થાય, અને રાગમાં તન્મય થઈ જાય. જ્ઞાનને ચૂકી ગયું એટલે રાગમાં આત્મા તન્મય થઈ જાય. આ જીવનો ભાવ બંધ છે, આ અજ્ઞાન અને મિથ્યાત્વ અને અચારિત્ર બધું મિથ્યા ચારિત્ર મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મિથ્યા ચારિત્ર સાથે થઈ જાય છે. આ પરિભ્રમણનું કારણ છે, અને સંસારમાં જન્મ મરણનું આ કારણ છે. હવે જ્ઞાન વિશેષને ગૌણ કરવામાં આવે, જ્ઞાન વિશેષને ગૌણ કરવામાં આવે અને જ્ઞાન સામાન્યને મુખ્ય કરવામાં આવે. સ્વરૂપની ઓળખાણ પૂર્વક, સ્વરૂપનું લક્ષ થયું હોય ત્યારે અવભાષણ વગેરે સંભવ નથી એવો પ્રયોગ. આજે પ્રયોગ છે
સ્વરૂપના લક્ષ વિશે,
એટલે આમાં શું છે કે જે જે કક્ષાનો વિષય પ્રયોગનો ચાલે છે એ ભાવ ભાષણ પછી નો ચાલે છે, નહીતર એ પ્રયોગ થાય નહીં. સમયસારમાં જે શિષ્ય લીધો છે એવો શિષ્ય લીધો છે, જે ઉચ્ચ કોટિનો ઉત્કૃષ્ટ કોટિનો શિષ્ય છે એને આ બધો પ્રયોગ આચાર્ય શ્રી સમજાવે છે. એ જો એ પ્રયોગ કરે તો સમ્યક દર્શનને પામે અને એનું અજ્ઞાનને કરતા કર્મની પ્રવૃત્તિ, મિથ્યાત્મિક પ્રવૃત્તિ બધી મટી જાય, એનો સંસાર પરિભ્રમણ કદાચ થઈ જાય નિયમ. સ્વરૂપ લક્ષનો વિષય એવો છે, એમાં સ્વરૂપની ઓળખાણનો વિષય છે. સ્વરૂપની ઓળખાણ જ્ઞાની પુરુષની ઓળખાણ વગર ન થઈ શકે. આવો એ આત્મા, જે આત્માનું સ્વરૂપ છે ને જેને ઓળખવાનું છે એ સામર્થ રૂપે છે, ચકમક ની અગ્નિ છે. દીવા શરીરના કોપકામાં જે અગ્નિ હોય ને એ અગ્નિ છે. અને જે સત્પુરુષ છે એ પ્રગટ અગ્નિ છે. હવે દીવો હળકતો હોય અને તમે એને જોઈ ન શકતા હોય તો ચકમક ની અગ્નિ કેદી જોઈ શકો? એ
ન જોઈ શકાય.
જે દીવો પ્રગટ એની જ્યોત હોય, દીવાની જ્યોત પ્રગટ હોય, એ તમને નરી આંખે ન દેખાતી હોય, એટલી આંખ ઉપર પડળ આવી ગયું હોય તો ચકમક ની અગ્નિ તમને દેખાય ખરી? ત્યારે ચકમક ની અગ્નિ તો શક્તિ રૂપે છે, પથ્થર ની અંદર તો એ તો ક્યાંથી દેખાવાની હતી? એમ આત્મા છે એ ચકમક ની અગ્નિ છે, સત્પુરુષ છે એ પ્રગટ, એને જ્યોત પ્રગટ કરે છે જ્ઞાન. તો એ પેલા ઓળખાય કે પેલા ઓળખાય એ નક્કી કરો. પેલા સત્પુરુષ ઓળખાય પછી આ ઓળખાય, એટલે પછી આ ઓળખવાની યોગ્યતા આવે. હજી સત્પુરુષને ઓળખવાની યોગ્યતા ન હોય એને આત્માને ઓળખવાની યોગ્યતા ક્યાંથી આવે? તો ન આવી શકે. આ એને શરત, પૂર્વ શરત આટલી છે. અને આત્માને ઓળખાણ ન હોય તો આ બધા પ્રયોગ થાય નહીં. આ બધા પ્રયોગ ન થાય તો સમ્યક દર્શન ને આત્મજ્ઞાનનો સાક્ષાત્કાર થાય નહીં અને સંસાર પરિભ્રમણ. એટલા માટે કૃપાળુ દેવે સત્પુરુષની વાતને વધારે મુખ્ય કર્યું છે. આ જગ્યાએ આવ્યા વગર તારું બધું એક એક ગાડું આગળ હાલવાનું છે ને. આપણે મન કરતા જ્ઞાન નો ઉપયોગ લેવો, મન કરતા જ્ઞાન નો ઉપયોગ લેવો. કેમ કે જ્ઞાન સામાન્ય ને મન સાથે સંબંધ નથી.
બરાબર છે.
મન ને કોની સાથે સંબંધ છે? જ્ઞાન વિશેષ ને સંબંધ છે. આ રંગ હારો, આ રંગ હારો નહીં. એ જ્ઞાન વિશેષ ને સંબંધ છે મન સાથે. જ્ઞાન સામાન્ય ને મન સાથે સંબંધ નથી, એટલે એને ઇન્દ્રિય જ્ઞાન લાગુ નથી પડતું, એને અલ્પજ્ઞ પણ લાગુ નથી પડતું. અલ્પજ્ઞ પણ ઇન્દ્રિય જ્ઞાન બે જ્ઞાન વિશેષ માં જાય છે, સામાન્ય ને કઈ લાગુ નથી પડતું. અનુભવ લેવું છે આગળ. નિશ્ચયથી જ્ઞાન નું થવું પરિણામ તે આત્મા છે, અને ક્રોધાદિક નું થવું પરિણામ તે ક્રોધાદિક છે. બે ની દાદગી વિશે થવું પરિણામ શું કરવા લીધું કે ક્રોધાદિક નું જે પરિણામ છે એની અંદર પોતાપણા નો અનુભવ છે, એટલે પરિણામ અંતરની વાત લીધી છે. ત્યારે આચાર્ય મહારાજ પ્રયોગ શીખવાડે છે કે જ્ઞાન નું જે થવું કે પરિણામ છે તે ક્રોધાદિક નું પણ થવું કે પરિણામ નથી, તું તપાસી લે.
બરાબર.
જ્ઞાન નું જે પરિણામ થયું તે ક્રોધાદિક નું પરિણામ થયું કેમ ન થયું, યુક્તિ થી જોઈ લેજો કે ક્રોધ મટી ગયો ને જ્ઞાન ઉભું રહી ગયું.
બરાબર.
ક્રોધ પૂરો થઈ ગયો અને જ્ઞાન તો રહી ગયું એમને. માટે જે જ્ઞાન નું પરિણામ છે એ ક્રોધ નું પરિણામ નથી. જો બે એક હોત તો ક્રોધ મટે ને યારે જ્ઞાન મટી ગયું હોત, જ્ઞાન તો રહી જાય છે.
કેમ કહ્યું આપણે
અવલોકન થી નક્કી થાય ત્યારે હું પણ આવશે. પેલા તો તું નક્કી તો કર કે બે એક નથી, નહીતર તો શું છે કે ક્રોધાદી ભાવ નું જ્ઞાન માં પ્રતિબિંબ પડે છે. હરીસામાં જેમ પ્રતિબિંબ પડે ને એમ જ્ઞાન છે એ ચૈતન્ય દર્પણ જેવું છે, પૂરું જળ દર્પણ છે. આ ચૈતન્ય રીસો છે, એમાં ક્રોધ જણાય છે, પ્રતિબિંબ પડે છે તે જણાય છે. જણાય છે એમાં ભૂલ શું ખાય છે કે મારામાં ક્રોધ થયો, પણ મારામાં તો ક્રોધ જણાનો છે, થયો નથી. મારી બાર થયો એ જાણવામાં આવ્યો છે, પણ જ્ઞાનમાં મારા પણ થપાય ત્યારે એમ થાય. નહીતર ક્રોધાદિક માં મારા પણ થાપી દીધું છે, જ્ઞાન ને ભૂલી ગયો છે. અનંતકાળ થી આ સ્થિતિ બનતો છે, આ મોટી ગડબડ છે. મૂળમાં ભૂલ અહીંયા થઈ, પોતાના પરિણામમાં જે ભૂલ થઈ એ આ અનુભવની ભૂલ થઈ મૂળની મૂળમાં. એટલે એમ કે જ્ઞાન નું જે પરિણામ છે તે ક્રોધાદિક નું પરિણામ નથી. કેમ? કારણ કે જ્ઞાનના પરિણામમાં જેમ જ્ઞાન થતું માલુમ પડે છે તેમ ક્રોધાદિક થતા પણ માલુમ પડતા અહીંયા અનુભવ લેવો, અહીંયા અનુભવ લેવો. કેમ કે માલુમ પડે છે એ અનુભવમાં લેવું છે. અહીંયા એમ ન કીધું કે જ્ઞાન ના થવામાં જ્ઞાન થતું જણાય છે, એમ ક્રોધાદિક થતું જણાતું નથી. જણાતું નથી એમ નથી, માલુમ નથી પડતું. માલુમ પડ્યું એટલે ફીલ થયું,
વેદન આવશે ને. હા,
વેદન આવે. જ્ઞાનમાં જો જ્ઞાનનું વેદન આવે છે, જ્ઞાનમાં ક્રોધાદિનું વેદન નથી આવતું.
જ્ઞાનથી જ્ઞાનને અનુભવવાનો જે પ્રયાસ ચાલે એમાં અહીં અનુભવ નથી આવતો, ક્રોધાદિનો અનુભવ.
તારે તો જોવાનું છે કેમ છે કે નહીં. જ્ઞાન સામાન્ય જે છે એમાં જ્ઞાન વેદન ચાલુ છે બધા, આબાળ ગોપાળ બધા અનુભૂતિ સ્વરૂપ જ છે. એ તો એ આત્મા છે, જ્ઞાન સામાન્ય જ આત્મા છે, એ જ ભગવાન આત્મા છે. તે જોયું નથી અત્યાર સુધી, તું જો. જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ એક પર્યાય છે, પર્યાય બે નથી. પર્યાય એક જ છે. હવે અંગ બે છે એના, જે વિશેષ અંગ જ્ઞેયોને જોતો હતો એ જ્ઞાન સામાન્યમાં જે વેદન ચાલે છે એને જોવે ત્યારે એને પોતામાં જોવાનું થાય કોનામાં જોવાનું થાય? પોતામાં જોવાનું થાય. જ્ઞાન પોતે પોતામાં જોવું એટલે જ્ઞાન ને અંદર વળવું પડે. હા, અંદર વળ્યો એનું નામ સ્વસન્મુખ પણ અંતર્મુખ પણ છે. જે ટેકનિક છે એ આખી અહીંયા છે, ખૂબી છે,
કળા.
જ્ઞાન કળા જેને કહેવામાં આવે છે આ જગ્યાએ છે. ખ્યાલ ન આવે તો પૂછી લઈએ, આટલું કામ થાય. ચાલતો જે જ્ઞાન નો પર્યાય છે એમાં જ્ઞાન સામાન્ય જ્ઞાન વિધન રૂપે છે. જ્ઞાન વિશેષ તેનું મોઢું આ બાજુ છે એ અનેક જ્ઞાનને જોઈ રહ્યું છે. અને ત્યાં એનું મુખ્યપણું છે એટલે જ્ઞાન સામાન્યના વિધનને એને પોતાને ખબર નથી રહેતી. એને શાસ્ત્ર ભાષામાં તિરોભૂત થઈ ગયું એમ કે છે. એનો એક દ્રષ્ટાંત લઈએ, જેમાં પડદો ઢંકાઈ ગયો એવી રીતે, એવી રીતે સ્ફટિકનો પથ્થર હોય એની પાછળ કોઈ રંગીન કપડું મૂકો એટલે આખો સ્ફટિકનો પથ્થર લાલ રંગનું કપડું એટલે લાલ દેખાય. ત્યારે એની પારદર્શક જે અવસ્થા છે એ સામાન્ય અવસ્થા છે, અને જાણવાળી અવસ્થા છે એ વિશેષ અવસ્થા છે. કેમ વિશેષ અવસ્થા કેમ કીધી? કે જ્યાં બીજા રંગનું કપડું મૂકો એટલે વળી બીજો રંગ દેખાશે. તમે જેટલા રંગ બદલો એટલા રંગ એ સ્ફટિકની અંદર બદલાતા જશે. એટલે એ વિશેષને તું ગૌણ કર એમ કે છે. એ જ વખતે તું એની પારદર્શકતાને મુખ્ય કરીને જુઓ. અને સ્ફટિકની પારદર્શકતા જે સામાન્ય અવસ્થા છે એને મુખ્ય કરીને જોતો અહીં તું કેવી રીતે જોઈ શક? કે બીજો પથ્થર અહીંયા પડ્યો હોત તો એની જાય ન આવી હોત, બાજુમાં પડેલા કપડાની જાય ન આવી હોત. આ જાય આવે છે એ પણ એની પારદર્શકતાને બતાવે છે. જો એની પારદર્શકતા જોવું કે જાય ને જોવું, કોને જોઈ શકાય? એમ જ્ઞાનમાં જ્ઞે પ્રતિબિંબિત થાય છે એ જ્ઞાનની નિર્મળતા છે. તો તું નિર્મળતાને જો ને એમ કેવું છે. અને જે જ્ઞાન સામાન્ય છે એ પણ નિર્મળ છે, એમાં કઈ ફેરફેર ભેળસતી નથી. જ્ઞાન સામાન્ય જ્ઞાન, જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્ય તરફ વળે એ જ અંતર્મુખપણું છે, એ સ્વસન્મુખપણું છે. જ્ઞાન ધ્યાનમાં આ પ્રક્રિયા કરે છે. સામાન્ય ઉપર વિંડે જાય આમ તો બેઠેલા છે, પણ વિશેષપણ વિશેષપણ ધ્યાનમાં વિશેષ
સ્વભાવ છે ને.
સ્વભાવ તો એમ જ છે, એમ થવાનો સ્વભાવ છે, બહાર જવાનો સ્વભાવ નથી. આપણે 10 ભાવનામાં શું દીધું છે? પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છો.
બસ પરિપૂર્ણ,
હું પૂરેપૂરો અંતર્મુખ સ્વભાવી છું, નિરવશેષ અંતર્મુખ સ્વભાવી છું. એક અંશ મારો બહાર બહિર્મુખ થાય એ મારો સ્વભાવ નથી. ઉપયોગ આમ ગયો ને એ વિભાવ, વિભાવ છે પણ ઉપયોગ બહાર ગયો એ પણ વિભાવ એમ લેવાનું.
પોતે પોતાનામાં અંતર્મુખ થાય ત્યારે શું થાય? અંદર
સુખ શાંતિ મળે, સુખ શાંતિ મળે. કેમ કે આ બાજુ આમ બહાર જતો હતો ત્યારે એને આકુલતા થતી હતી. જેમ કે માણસ શાંતિથી બેઠો હોય એનો કોઈ હાથ પકડીને ઝાટકો મારે, આંચકો મારે, જાત દુખો આવે, શાંતિથી બેઠો તો એને સીધો આંચકો મારીને ખેંચો, બેઠો ને ઊભો કરે હાથ પકડીને, પેઇન થાય ને. એમાં ઉપયોગ બહાર જાય છે એ સુખ શાંતિ ને જાતકો લાગે છે. અનુભવ નો જ વિષય છે, વાતો નો વિષય નથી, વિચાર નો વિષય નથી, અનુભવ નો વિષય છે. એટલે તો માલુમ પડે છે, માલુમ પડે છે, માલુમ પડે છે એવા શબ્દ વાપરે છે. અને ક્રોધાદિકનું જે પરિણમવું તે જ્ઞાનનું પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના પરિણમવામાં જેમ ક્રોધાદિક થતા માલુમ પડે છે તેમ જ્ઞાન થતું માલુમ પડતું નથી. એ અત્યારે તું જોઈ લે, ક્રોધાદિકનું પરિણમવું થયું એમાં હું પણ ઉઠ્યો કે મને ક્રોધ થયો ત્યારે તો જ્ઞાન ને ભૂલી ગયો કે ના ભૂલી ગયો. હવે જો જ્ઞાન માં હું પણ તું અનુભવ કર પોતાપણા તો ક્રોધાદિત્યને પરપણે થતા માલુમ પડશે. મારામાં નથી થતા, મારી બાજુમાં થાય છે. આ જોડે બેઠા છે, તમારી જોડે આ બેઠા છે, એમ પૂરું ક્રોધાદિત્યનું પરિણામ જોડે બાજુમાં બાજુમાં થાય છે, જોડે જોડે થાય છે. જ્ઞાનમાં નથી થતો, જ્ઞાનમાં જણાય ખરું પણ જ્ઞાનમાં થાય નહીં. એમ જ્ઞાન વેદનના પોતાપણાનો અનુભવ એ વિભાવ રાગ આસરવ એનાથી જુદાપણાનો અનુભવ છે. અને એવું જે ભેદ જ્ઞાન, એવો જે ભેદ જ્ઞાનનો પ્રયોગ તે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ સાક્ષાત્કારનું કારણ છે, આત્મ સાક્ષાત્કારનું કારણ છે. એટલે આ ભેદ જ્ઞાન કરાવ્યું. આચાર્યદેવે ભેદજ્ઞાન શું કરવા કરેલું કે આત્મ સાક્ષાત્કાર થવાનું કારણ આ છે, એટલા માટે એ કરે. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એક વૃત્તિ, આ રીતે આત્માને જ્ઞાનને અને ક્રોધને ન લીધો, અહીંયા આત્મા લઈ લીધો. વાત જ્ઞાનને અને ક્રોધ નહીં કરી. હવે કહે છે કે આત્માને અને ક્રોધાદિકને એ પણ નથી. આ રીતે શબ્દ બદલે છે, એની પાછળ હેતુ એ છે કે તું એટલી જ્ઞાનની પર્યાય નહીં લીધો અને આત્મા લઈ જતો. ભલે પર્યાય પર્યાય વચ્ચે ભેદ જ્ઞાન કરેલું પણ જ્ઞાનથી આત્મા લઈ લેજે પાછો, એટલી પર્યાય ન લેતો. એટલે આત્મા શબ્દ વાત કરી. આ પ્રમાણે આત્માને આશ્રવોનો વિશેષ દેખવા દેખવાથી શું લીધું, સમજવાથી નહીં, દેખવાથી. દેખવું કયો, અવલોકવું કયો, અનુભવ કરવો કયો. એટલે વાત અનુભવની કરે છે, વિચારને નથી કરતા. જો આપણે ખાલી શબ્દોનો અર્થ સમજીને વિચાર કરી લઈએ અને એ વાતને અનુભવમાં લઈને મીંઢવીએ નહીં, મેળવીએ, મેળવણી ન કરીએ, તો ઓલો જે વિચાર છે એ અપરિપક્વ સમજણવાળો રહેશે. કેવી રીતે? ભાઈ આ શેરડી ગળી છે અને કેટલીક શેરડી ફીકી પણ હોય, રાડા જેવી, પણ આ શેરડી એવી નથી, બહુ મીઠી છે. તો એના શબ્દાર્થથી કઈ મીઠાશનું જ્ઞાન ન થાય. એનો રસ તમે ચાવીને નક્કી કરો, ત્યારે રસ ઉતારો ત્યારે. એમ અનુભવની વાત અનુભવથી સમજાય, માત્ર સાંભળવાથી વિચારથી ન સમજાય. સ્વાદનો જેમ જ્ઞાન સ્વાદ લેવાથી ખબર પડે, એમ આ પણ જ્ઞાન રસનો આસ્વાદ લેવાનો છે. અનુભવને આસ્વાદ શબ્દ પણ અધ્યાત્મ ભાષામાં વપરાય છે. રાજમલજીએ કળશ ટીકામાં જ્યાં જ્યાં આત્માનુભવની વાત આવી ત્યાં આસ્વાદ શબ્દનો પ્રયોગ કર્યો છે. આત્માનો આસ્વાદ આવે છે, જ્ઞાન રસનો આસ્વાદ આવે છે, એમાં શાંત રસ રહેલો છે. કેમ કે જ્ઞાન પોતે સુખરૂપ છે. અને એ શાંતિ કેવી? અમૃત જેવી. કેવી?
અમૃત જેવી.
અમૃત જેવી શાંતિ. એક વાર સ્વાદ લીધો હોય પછી એને બીજો સ્વાદ રૂચે નહીં. બીજો સ્વાદ જ એને ન રૂચે, કેમ કે એવી શાંતિ છે કે એની છાત પાછળ એની આગળ બધું અશાંત લાગે, બધા વિભાવો અશાંત લાગે, એક સ્વાદ એને રૂચે. અને એને અમૃત જેવી શાંતિ એટલા માટે કીધી, એ શાંતિનો સ્વાદ લે એટલે જન્મ મરણ મટી જાય. જેમ અમૃત પીવાથી મરણ ન થાય, એમ આ શાંતિનો સ્વાદ લે એટલે એને જન્મ મરણ મટી જાય. એ રીતે એ અમૃત જ છે. પાછું જન્મ મરણ મટાડતું હોવાથી અમૃત છે, અને બહુ જ સારો સ્વાદ હોવાથી, અતિશય સારો સ્વાદ હોવાથી એમ કીધું આ તો અમૃત જેવો સ્વાદ છે. કેવો સ્વાદ છે કે અમૃત જેવો? એટલે દેખવાથી હું લીધું છે. શું આયા કે આ પ્રમાણે આત્માને આશ્રવોનો વિશેષ તફાવત દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ એટલે ભિન્નતા જાણે, દેખીને જાણે, હું અનુભવીને જાણે, ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી કર્તા કર્મની પ્રવૃત્તિ નિવૃત્ત થઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે. ભલે છે અનાદિથી આ પ્રવૃત્તિ, પણ અનાદિથી છે ઘણા ગાઢ સંસ્કાર. એમ અહીંયા પણ જ્ઞાન પ્રગટે એટલે અજ્ઞાનનો અભાવ થઈ જાય. શરત એટલી કે આગળનો પ્રોસેસ બધો ચાલવો જોઈએ, આગળનો બધો પ્રોસેસ ચાલવો, નહીં તો સીધો પ્રયોગ નથી થતો. એટલે કામની વ્યવસ્થા છે, એ તો જે પ્રોસેસ છે એ તો કામની વ્યવસ્થા છે, બીજું કઈ નથી. તેની નિવૃત્તિ થતા એટલે અજ્ઞાનની નિવૃત્તિ, કર્તા કર્મની નિવૃત્તિ થતા અજ્ઞાનના નિમિત્તે થતો જે પુદ્ગલિત દ્રવ્ય કર્મનો બંધ, એનો પણ અભાવ થાય છે. આ બાજુ અજ્ઞાનનો અભાવ થયો એટલે ભાવબંધનો અભાવ થયો. જે ક્રોધાદિ ભાવમાં પ્રતિબદ્ધ થતો હતો આત્મા, અટકતો હતો આખે આખો, એ અટકતો બંધ થઈ ગયો, મુક્ત થયો એનાથી, ભાવબંધથી મુક્ત થયો. તો દ્રવ્યબંધ છે એ થતો નથી, જૂનો છે એ છૂટી જાય છે અને નવો થતો નથી. બસ અને એમ થતા જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે. આ વાક્ય જરા ગૂઢ લીધું. તથા સતી એટલે એમ થવામાં, એમ થતા જ્ઞાન માત્રાત એવ બંધ નિરોધ સિદ્ધેત. જ્ઞાન માત્ર શબ્દ કેમ લીધા? સાદો અર્થ બધા એમ લે છે કે આત્માનું જ્ઞાન માત્ર થયું એટલે બંધનો અભાવ થયો. શબ્દાર્થ છે એ સાદો એમ થાય, પણ આ જગ્યાએ પણ થોડો અનુભવમાં જ આવવાનો, શબ્દાર્થમાં નહીં જવાનું. જ્ઞાન માત્ર એટલે કેવી રીતે કહેવા માંગે છે, શું કહેવા માંગે છે? હું જ્ઞાન માત્ર એવો અનુભવ, હું જ્ઞાન માત્ર એવા સ્વરૂપની સાવધાની, હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું એમ જે અંદર સાવધાન થયો એટલે રાગમાં હું પણ આનો અનુભવ. ધ્યાનમાં પણ જ્ઞાન માત્ર છું એટલો વિકલ્પ વગર એનું વાંચ્ય ચાલવું ચાલવું જોઈએ. વિકલ્પ કરવો પડે ત્યાં સુધી કૃત્રિમતા રહીએ છીએ. સહજપણે જ્ઞાન સામાન્ય પણે પોતે પરિણમી પણ રહ્યો છે અને અવસ્થિત પણ છે. બસ એના અનુભવમાં રહી જાય. હું શરીર છું એમ વિકલ્પ કરવો પડે ને, હું ફલાણો માણસ છું એમ વિકલ્પ કરવો પડે છે, પુરુષ હોય ને પુરુષ છું એમ વિકલ્પ કરવો પડે છે, સ્ત્રીને એમ વિકલ્પ કરવો પડે છે હું સ્ત્રી છું, એમ હું જ્ઞાન માત્ર છું એમ વિકલ્પ શું કરવા તારે કરવા?
પોતે જ છે
પોતે, શું પછી એવો વિકલ્પ શું કરવા તારે? પરિણતિ થઈ જવી જોઈએ, પરિણતિને પછી ધ્યાનમાં આવિર્ભાવ કરવાનો. પરિણતિનો જે ભાવ ચાલતો હોય એનો ધ્યાનમાં આવિર્ભાવ કરવો.
પ્રત્યક્ષતા પકડાવી જોઈએ ને.
અરે પ્રત્યક્ષ છે એમ, પોતે એમ પ્રત્યક્ષ છે પાછો, વેદનથી પ્રત્યક્ષ જ છે ને. વેદન પરોક્ષ કેવી રીતે હોય કોઈને? વેદનથી પ્રત્યક્ષ જ છે. અથવા તો ધ્યાન નું હારે હારે એટલા માટે પ્રકાશ શું ચાલતો હોય. એટલે એમ થતા જો છેલ્લા વખત વચન માં કેવો ગુઢ ભાવ લીધો છે, જ્ઞાન માત્ર થી જ આવી ગયો સીધો પ્રત્યક્ષ કરી લીધો. જ્ઞાન માત્ર થી જ બંધનો અભાવ પ્રાપ્ત થઈ જાય છે. જ્ઞાન માત્ર પણ સાવધાન થાય બંધગીઓ કરતા કર્મ પણ મિથ્યા ગયું બધું ગયું. જયચંદજીએ તો આજે જ્ઞાન માત્રા તે એવો બંધ નિરોધ એવો જ્ઞાન માત્ર શબ્દ વાળી ઘડીએ વારંવાર અનેક ગાથામાં અમૃત ચંદ્રાચાર્ય વાપરે છે. એના ઉપરથી 246 વર્ષના ભાવાર્થમાં એટલું બધું ખોલ્યું એમણે કે ભાઈ આ શાસ્ત્રની અંદર છેલ્લી ગાથા છે ને એના ઉપરનો કળશ છે. તેની આત્માને હું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું એમ કેમ, જ્ઞાન માત્ર કેમ કહે છે બધી કે તેનું કારણ આ પ્રમાણે છે કે આત્માને ઓળખાવો છે અને અનુભવ કરાવો છે. ઓળખવામાં પણ અંશે જ્ઞાન માત્ર પણ આવવું પડશે. ઓળખવાની વ્યાખ્યા 751માં શું કરી, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ લીધી.
બરાબર,
બીજું સંકેતમાં શું લીધું, અનુભવાંશ લીધો જ્ઞાન માત્ર નો. એટલે એ ઓળખાણ કરાવવા માટે અહીંયા જ્ઞાન માત્ર શકે છે. કેમ, તું ઓળખીને આવ્યો નથી. જો ઓળખીને આવ્યો હોય તો સાવધાન થઈ જાય જ્ઞાન માત્ર.
બરાબર,
એટલે એમ એમ કીધું અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાને જ કહ્યું છે. તેનું કારણ આ પ્રમાણે છે કે આત્મામાં અનંત ધર્મો છે જ્ઞાન સિવાય પણ, પરંતુ કેટલાક તો સાધારણ છે એટલે પૂતગળમાં પણ છે, અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ અગુરુ લઘુત્વ વગેરે. તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે, એટલે આત્મામાં પણ છે અને બીજા દ્રવ્યોમાં પણ છે. તેનાથી આત્મા ઓળખી ન શકાય. કોઈ માણસને ઓળખો હોય તો બે કાનવાળો છે એમ ન કહેવાય, એક નાકવાળો છે માટે એમ ન કહેવાય, કેમ કે તો બધાને છે, એ તો અતિવ્યાપ્તિ કહેવાય. વળી કેટલાક ધર્મો પર્યાય આશ્રિત છે, કોઈ અવસ્થામાં હોય ને કોઈ અવસ્થામાં નથી હોતા. કેમ કે રાગ થાય તે આત્મા, પૂતગળને રાગ ન થાય, ધર્માસ્તી અધર્માસ્તી આકાશને રાગ, પણ એ રાગ કાયમ હોય નહીં. સિદ્ધ ભગવાનને રાગ નથી, માટે અહીંયાથી આત્માનો. તેથી તેઓ અવ્યાપ્તિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી ન શકાય. ચેતનતા જો કે આત્માનું લક્ષણ છે, ચેતનતા એટલે સ્વભાવ, જે સામર્થ્યરૂપ સ્વભાવ છે, પારિણામિક ભાવ છે અને આત્માનું લક્ષણ કીધું છે. પણ તો પણ તે શક્તિ માત્ર છે, એ શક્તિ પણ છે, ચકમકની અગ્નિ છે, એટલે અદ્રષ્ટ છે, દેખાતી નથી, એની જ્યોત નથી દેખાતી. તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે, એ ચૈતન્યની જે વ્યક્તિ પ્રગટ અવસ્થા છે એ જ્ઞાનને દર્શન છે. અને એ દર્શનમાં પણ નિરાકાર પણ છે, એટલે પકડાતું નથી. એટલે તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન જ સાકાર છે, દર્શન નિરાકાર છે એમ કહી દીધું.
બરાબર,
વગેરે કીધે જ્ઞાન જ એક સાકાર છે. સાકાર છે એટલે શું,
જાણે
જેનું સ્વરૂપ ચોક્કસપણે જ્ઞાનમાં પકડી શકાય એને એનું સાકાર પણ આકૃતિ નહીં.
એટલે વ્યક્તિ પણ
વ્યક્તિ એટલે પ્રગટ,
વ્યક્તિ
એટલે પ્રગટ, જ્ઞાન તો પ્રગટ છે અને સાકાર છે. એમ તો દર્શન એ પ્રગટ છે પણ નિરાકાર છે. જ્ઞાન છે એ વ્યક્તપણે છે અને સાકાર છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે. દર્શનનો અનુભવ નથી પકડાતો,
જ્ઞાનનો અનુભવ પકડાય,
જ્ઞાનનો અનુભવ વેદન પકડાય છે. તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય ત્રણેય કાળે, સિવાય ઓળખવાનું બીજું કોઈ સાધન નથી. માટે અહીં આ જ્ઞાન ને પ્રદાન કરીને આત્માનું તત્વ કહ્યું છે. માટે જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર કહેતા આવ્યા છે. એની પ્રધાનતા એટલા માટે કરી છે. આખા સમયસર આ ખુલાસો એમણે 246 ના ભાવાર્થમાં કર્યો. અને ગુરુદેવ જયારે આના ઉપર પ્રવચન આપતા હતા ત્યારે કુદરતી હું હાજર હતો, એટલે જે વાત વિશેષ સમજાણી એમને જે કહી તે સમજાણી. એટલે શું છે, એ વાત ભૂલાય નહીં, છોટી જાય છોટી જાય. એટલે શું કે જ્ઞાન સાકાર છે, પ્રગટ છે અને અનુભવ ગોચર છે. આ ત્રણ શબ્દો ઉપર જયારે વ્યાખ્યાન દેતા હતા ત્યારે એમ કહ્યું કે આ જે પ્રગટ અનુભવ ગોચર શું સાકાર ત્રણ શબ્દો વાપર્યા છે, એ જે આત્માનું લક્ષણ પ્રગટ કીધું જ્ઞાન સામાન્યની અવસ્થામાં, એવો જ સ્વભાવ અપ્રગટ દ્રવગુણમાં છે. જે પ્રગટ અંશમાં જે સ્વભાવ વ્યક્ત થયો, અનુભવ ગોચર થયો સાકારપણે પ્રગટપણે, એવો જ અપ્રગટપણે દ્રવગુણમાં છે. અને એમાં ખંડ નથી, પ્રગટ અપ્રગટ નો ખંડ નથી.
ધારાવાહી લીધી
નહીં, એક એક તત્વ છે એમાં ખંડ અખંડ તત્વ છે ને,
બરાબર.
તો ભેદ જે જે આપણે આ ઇલેક્ટ્રિસિટી છે ને
જી,
એમાં લાઇટ થઈ છે, પંખો ચાલે, એને જે વાયરમાં જે કરંટ છે
બરાબર,
એ બેના બે ટુકડા નથી.
નહીં બરાબર, એક પ્રગટ છે.
આ પ્રગટ છે વાયરમાં, અપ્રગટ છે
બરાબર,
પણ બે ટુકડા નથી
બરાબર.
જે પાવર છે અહીંયા વ્યક્ત થયો છે, ઓલામાં અવ્યક્ત છે, પાવર તો સળંગ જ છે
બરાબર.
કેવી રીતે લેવાનું છે, એટલે આત્માની ઓળખાણ થઈ જાય છે. જ્ઞાન માત્રના પ્રગટ સાકારપણે અને અનુભવ ગોચરપણાના થી પર્યાયત્વને છોડીને સીધો સ્વભાવ લઈ લેવાનો છે, ત્યાંથી ગ્રહણ કરી લેવાનો છે. આવો મારો સ્વભાવ છે, કેમ કે પર્યાય અનિત્ય છે. જે દ્રવગુણ છે એમાં નિત્ય છે, જે દ્રવગુણમાં નિત્ય છે એ પર્યાયમાં પાછો અનિત્ય પણ છે. માટે સ્વભાવ છે નિત્ય પણ નથી ને અનિત્ય પણ નથી. જો કેવળ અનિત્ય હોત તો પર્યાયમાં હોત ને દ્રવગુણમાં ન હોત.
આવી ક્યાંથી?
કેવળ નિત્ય હોત તો દ્રવગુણમાં હોત ને પર્યાયમાં દેખાત નહીં. માટે સ્વભાવ નિત્ય પણ નથી ને અનિત્ય પણ નથી. નિત્ય અનિત્ય તો વ્યવહારનો વિષય છે, નિત્ય પણ વ્યવહારનો છવ્વીસ કળસ લીધા છે, નિત્ય પણ નહીં ને અનિત્ય પણ નહીં, ખાલી ચીચી દેવા, ભેદ રૂપે નહીં ને અભેદ રૂપે નહીં, એક રૂપે નહીં ને અનેક રૂપે નહીં, શુદ્ધ રૂપે નહીં ને અશુદ્ધ રૂપે નહીં, 26 કળશ લીધા છે. શું બતાવે છે? નિત્ય પણ નહીં ને અનિત્ય પણ નહીં. તો કેવો? તો કે અનુભય સ્વરૂપ છે. ઉભય સ્વરૂપે નહીં, અનુભય સ્વરૂપ છે, ન નિત્ય ન અનિત્ય, જેવો છે એવો છે. એવી રીતેની ઓળખાણ કરાવી છે. જ્ઞાન માત્ર કહીને
હજી
અનુભય સ્વરૂપ એવા આત્માના સ્વભાવની સ્વરૂપની ઓળખાણ કરાવી છે. એટલે જ્યાં જ્યાં જ્ઞાન માત્ર પણ આવે
ત્યાં ત્યાં
ત્યાં ત્યાં આવું સ્વરૂપ જ્ઞાનમાં લઈ લેવું અખંડ
બરાબર.
અને એમાં સાવધાન થવું, એ પોતાનું સ્વરૂપ છે એમાં સાવધાન
આવું
થવું. રાગની ને પરની સાવધાની છૂટી દીધી, એવી રાગની ને પરની સાવધાની છૂટી એટલે ઉપાધિ ગઈ, ઉપાધિ ગઈ એટલે શાંતિ થઈ.
વાહ ભગવાન,
સીધી વાત છે. કેમ કે શાંત એનું સ્વરૂપ છે, કે શાંતિ લાવવાની ચીજ નથી, ઉપાધિ કાઢવાની ચીજ છે, પણ શાંતિ લાવવાની ચીજ નથી. એ તો સહજ જ છે.
છો આપ
બાપો
આપણે આ રીતે પુત્રિકા સાંધ્યા.